నమో అరిహంతాణం నమో సిద్ధాణం నమో ఆరణ్యాణం నమో వజ్రాయణం భూలువే సవసాహూణం అరిహంత సిద్ధ సూరి ఉపాధ్యాయ సాధు సర్వ ప్రకాశీ మంగళకారీ హై దీన స్వరూప జ్ఞాన రాగ తే భయీ జో భక్తి కాయ కో నమాయీ సూరి కో ప్యారీ హై ధన్య ధన్య తుమహీ శ్రీకాజ సబ ఆజ వరి కర జోరీ బార బార వందనా హమారీ హై మంగళ కళ్యాణ సుఖ ఏసో హమ చాహత హై మంగళ కళ్యాణ సుఖ ఏసో హమ చాహత హై భూమి ఏసీ దశా జైసీ తుమ ధారీ హై భూమి ఏసీ దశా జైసీ తుమ ధారీ హై
రవివార ની પાઠશાળા નો વિષય હમણાં સુધી આપણે જ્યારથી અહીંયા પાઠશાળા રવિવારની પ્રારંભ થઈ છે ત્યારથી આપણે જે વિષયો ભણ્યા એમાં સૌથી પહેલા આત્મા અને પરમાત્માનું સ્વરૂપ ભણ્યા, એના પછી દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ ભણ્યા, એના પછી રત્નત્રયનું સ્વરૂપ ભણ્યા, સાત તત્વનું સ્વરૂપ ભણ્યા, રત્નત્રયનું સ્વરૂપ ભણ્યા, ચાર અભાવ અને પાંચ ભાવ. આ રીતે આપણે હમણાં સુધી વિષયો પૂરા કર્યા છે. હવે આજે આપણે એક નવો વિષય પ્રારંભ કરીએ છીએ, જે વિષયનું નામ છે ચૌદ ગુણસ્થાન. ચૌદ ગુણસ્થાન નો વિષય આજથી આપણે પ્રારંભ કરીએ છીએ. આજે આપણે ચૌદ ગુણસ્થાન વિષયમાં ત્રણ ચાર નાના નાના ટોપિક્સ કવર કરશું. સૌથી પહેલા તો જે ચાર અનુયોગ છે, સર્વજ્ઞ પરમાત્માની ઓમ ધ્વનિમાંથી જ્યારે ગંધર્વ પરમાત્મા એ ઓમ ધ્વનિને ઝીલે છે અને આચાર્ય પરમાત્મા એને લિપિબદ્ધ કરે છે, ત્યારે એને ચાર અનુયોગમાં વિભાજિત કરે છે. ચાર અનુયોગમાં વિભાજિત કરતા આ જે ગ્રંથોની રચના થઈ છે એમાં એક વાત બહુ સમજવા જેવી છે કે જે દ્રવ્યાનિયોગ છે, ચાર અનુયોગમાંથી જે દ્રવ્યાનિયોગ છે એ દ્રવ્યાનિયોગ પરીક્ષા પ્રધાની અનુયોગ છે. સમજાય છે? શું પોઈન્ટ કીધું? એક એક પોઈન્ટ લઈએ છીએ આપણે. દ્રવ્યાનિયોગ એકમાત્ર એવો અનુયોગ છે જે પરીક્ષા પ્રધાન છે, જેમાં આપણે પરીક્ષાથી, તર્ક, ન્યાય, યુક્તિ, લોજિકથી આપણે વાત બેસાડવી પડશે. સમજાય છે? રાગ આત્માનો છે, કોઈ અપેક્ષા કે છે રાગ પૂતગલનો છે, તે કઈ અપેક્ષા, કેવી રીતના, કયો તર્ક, ક્યાં કઈ અપેક્ષા, કયો લોજિક. તો એકમાત્ર દ્રવ્યાનુયોગ એ પરીક્ષા પ્રધાની અનુયોગ છે. બીજા ત્રણેય અનુયોગ જે છે એ ત્રણેય અનુયોગ સર્વજ્ઞ પરમાત્માની, ચારે અનુયોગ પરમાત્માની વાણીમાંથી નીકળેલા અનુયોગ છે, પણ એ અનુયોગમાં આપણે તવરપણે પરીક્ષા નહીં કરી શકીએ. પોઈન્ટ સમજાય છે? જેવી રીતના આપણે એક એક લઈએ, એકદમ શોર્ટમાં, એક જ બે મિનિટમાં, કે આગળ આપણે પ્રથમાનુયોગ લઈએ તો પ્રથમાનુયોગ છે. હવે એ પ્રથમાનુયોગમાં જે 63 પુરુષોનું વર્ણન છે, હવે એમાં જે ચોથા આરામાં 63 પુરુષ થાય છે, તો આપણે એમ કહીએ કે અરે 63 જ કેમ થાય છે? એમાં કોઈ તર્ક નથી. શિવશંકર 24 જ કેમ થાય છે? તો એમાં કોઈ તર્ક આપણે ન લગાડી શકીએ. આપણે તર્ક ન, આપણે પૂછી ના શકીએ આમ કેમ. કોઈ સમજાય છે? હુંડા અવસરકિની, ઉત્સરકિની, અવસરકિની જે કાળ ચક્ર ભરત અને એરાવત ક્ષેત્રમાં ચાલે છે, હવે કેમ ભરત અને એરાવત માં કેમ ચાલે, કેમ નો પ્રશ્ન નહીં મળે આપણે. એ સ્વીકારવું જ પડશે, કારણ કે પરમાત્માના, સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં આ રીતે વસ્તુનું સ્વરૂપ ને આ રીતે પ્રલંબન દેખાય. વિદેહ ક્ષેત્ર છે, વિદેહ ક્ષેત્રમાં ચોથો આરોપ કેમ છે, ત્યાં 20 તીર્થંકર નિરંતર કેમ રહે છે, તો એ બધામાં તર્ક નહીં. એટલે પ્રથમાનિયોગમાં તર્ક નહીં ચાલે. સમજાય છે, એ જે છે ને આપણે સ્વીકારવું છે. એવી રીતના જે કર્ણાયોગ છે, કર્ણાયોગમાં પણ તર્ક નહીં ચાલે, તર્કનો કોઈ અવકાશ નથી ત્યાં. એ પણ જે સૂક્ષ્મ જે પ્રણમન, કર્મનું અને પ્રણામનું, એ ત્રણ લોકની રચનાનું, એ કર્મની દસ અવસ્થાનું જે પ્રકારે સૂક્ષ્મ પ્રણમન ભગવાનના ધ્યાનમાં જણાયું છે, એ જ પ્રકારે આપણે એને સ્વીકારવું પડે. હવે એમાં પણ અગર તમે કર્ણાયોગમાં એમ કહો કે ગુણસ્થાન 14 કેમ છે, 13 કેમ નથી, 16 કેમ નથી, તો 14 જોયા છે ભગવાનના ધ્યાનમાં, 14 પ્રકારની આવી અવસ્થા દેખાય છે, તો એમને એનું પ્રતિપાદન કર્યું છે અને આચાર્યને લિપિબદ્ધ કર્યું. તો કર્ણાયોગમાં પણ તર્ક નહીં. એવી રીતના કર્ણાયોગ જે આજકાલ આપણને ઘણા બધા યંગસ્ટરને પ્રશ્ન થાય કે જે કંદમૂળ છે એમાં કોને જીવ જોયા છે, પાણીમાં જીવ કોને જોયા છે, અગ્નિમાં જીવ કોને જોયા છે, તો એ બધું પણ સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનનો અને સર્વજ્ઞ પરમાત્માના સ્વરૂપનો જેને વિશ્વાસ છે એને આ સ્વીકારવું જ પડશે. એટલે એને સહજ સ્વીકૃતિ થશે, કરવું જ પડશે એવું નથી. એને સહજ ભગવાનના જ્ઞાનનો વિશ્વાસ છે તો ભગવાને કીધેલી એક એક વાતનો પણ એને સહજપણે વિશ્વાસ આવ્યા વગર રહેશે. દ્રવ્ય નિયોગ એક એવો ગ્રંથ અને અનિયોગ છે કે જેમાં આપણે તર્ક, ન્યાય, યુક્તિ આવે છે ને, આગમનું સેવન, યુક્તિનું અવલંબન આવે છે ને, યુક્તિના અવલંબન વડે અમે આ વાતને અનુભવ કરીને, પરંપરા ગુરુના ઉપદેશ દ્વારા અનુભવ કરીને અમે પ્રમાણ કરીએ. આગમનું સેવન અને પછી આમને આમ સ્વીકારી નથી લીધું, યુક્તિના અવલંબન દ્વારા પણ સમજાય છે, તો એ યુક્તિનું અવલંબન દ્રવ્ય નિયોગમાં ચાલશે, કોઈ બીજા નિયોગમાં નહીં ચાલે. આપણે જે વિષય ભણવાનો પ્રારંભ કરીએ છીએ, અદભુત વિષય છે, ઘણો મોટો વિષય છે અને ઘણું શીખવા મળશે આપણને. એ જે 14 ગુણસ્થાન છે એમાં પણ જે સ્વરૂપ અને જે પરિસ્થિતિને જે પરિણામ જે રીતે પરણમે છે એ રીતે આપણે એને સહજપણે સ્વીકારશું તો આપણને એમાં ઘણો લાભ થશે. હવે બીજું પ્રકરણ આપણે લઈએ, એક એક નાના નાના પ્રકરણ લઈએ છે, એક ભૂમિકા આજે આપણે બાંધીએ જેનાથી આપણને એક વિષયની પણ મહત્વતા ખ્યાલમાં આવે. હવે બીજો વિષય એ છે, પ્રશ્ન હું તમને અગર એમ પૂછું કે હવે આપણને ગુણસ્થાનમાં પ્રવેશ કરવું છે કે ગુણસ્થાનના જ્ઞાનમાં પ્રવેશ કરવું, પ્રશ્ન સમજાયો? આપણને ગુણસ્થાનમાં પ્રવેશ કરવું છે કે ગુણસ્થાનના જ્ઞાનમાં પ્રવેશ કરવું, બીજો પ્રશ્ન છે. પહેલા આપણે અનુયોગની ચર્ચા કરી, બરાબર છે? ગુણસ્થાનમાં પ્રવેશ કરવું છે કે ગુણસ્થાનના જ્ઞાનમાં? તો કે ભાઈ, જે સંસારી જીવ છે એ સંસારી જીવ તો અનાદિકાળથી પ્રથમ ગુણસ્થાનમાં, પ્રથમ નહીં, સંસારી જીવ તો ગુણસ્થાનમાં હોય જ છે. સંસારી જીવ કહી દીધા એટલે 1-14 ગુણસ્થાન વાળા બધા જીવો એક અપેક્ષાએ અરિયંત અને અરિયંત ભગવાનને પણ સંસારી કીધા, તો સંસારી જીવ છે એ ગુણસ્થાનમાં તો અનાદિકાળ હોય, સમજાય છે? અને મને કોઈ બે એવા બે તત્વ બતાવો કે જે ગુણસ્થાનાતીત છે, બે પદાર્થ કહો, તત્વ કહો એવા છે કે જે ગુણસ્થાનાતીત છે. એક તો જે સિદ્ધ થઈ ગયા પર્યાયમાં, જે કાર્ય પરમાત્મા, સમજાય કે કાર્ય પરમાત્મા રૂપે, નિકલ પરમાત્મા રૂપે જે પરણમી ગયા એવા જે સિદ્ધ પરમાત્મા છે, એ સિદ્ધ પરમાત્મા કેવા છે? ગુણસ્થાનાતીત છે. જો પહેલેથી પ્રકરણની તમે લિંક રાખજો, એના ટોપિક્સ લખતા રહેજો, તો જેમ જેમ આપણે આગળ વધશું એમ તમને અગર રિવિઝન કરવું હશે તો તમે કરી શકશો. તો બીજી વાત શું આવી કે ગુણસ્થાનાતીત એવા સિદ્ધ પરમાત્મા જે છે એ ગુણસ્થાનાતીત છે. સિદ્ધ પરમાત્મા ગુણસ્થાનાતીત છે, ગુણસ્થાનથી પાર થઈ ગયા છે, બરાબર? અને હજી એ તો કે જે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે, એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા પણ સ્વભાવથી જ બધાનો ગુણસ્થાનાતીત છે. જે ત્રિકાળ સ્વભાવ છે, અહીંયા આપણે ત્રિકાળ સ્વભાવની મુખ્યતાથી ચર્ચા નથી કરવાની. અહીંયા તો આપણે પર્યાય સહિત, શુદ્ધ અશુદ્ધ પર્યાય સહિત પરણમતા, ગુણસ્થાન સહિત પરણમતા જીવની ચર્ચા કરવાની છે. આપણી ચર્ચાનો વિષય મુખ્ય રહેશે, મુખ્ય ચર્ચાનો વિષય રહેશે પ્રમાણના દ્રવ્ય. પરંતુ એમાં આપણે દ્રષ્ટિના દ્રવ્યને ભૂલવાનું નથી, એની આપણે વાત આગળ કરશું જયારે જયારે આવશ્યકતા પડશે ત્યારે કરશું. પણ અહીંયા શું આવ્યું, બે પદાર્થ કયા કયા, એક જીવ પદાર્થ જીવ તત્વ અને એક મોક્ષ, જે સિદ્ધ પરમાત્મા, જે દ્રવ્ય મોક્ષ, દ્રવ્ય મુક્ત થઈ ગયા એ ગુણસ્થાનાથી. બીજી વાત આવી બરાબર, તો આપણો સ્વભાવ વર્તમાનમાં કેવો છે, સ્વભાવથી જોઈએ તો આપણે કેવા છે, કયા ગુણસ્થાનમાં, સ્વભાવથી જોઈએ તો કયા ગુણસ્થાનમાં છે, સ્વભાવથી જોઈએ તો, અરે સ્વભાવથી જોઈએ તો આપણે બધા, અરે નિગોથી લઈને સિદ્ધ પરમાત્મા સુધીના બધા જીવો સ્વભાવથી કેવા છે, ગુણસ્થાનાતીત છે બરાબર. હવે ત્રીજો વિષય, ત્રીજો વિષય એ છે કે જે આપણે ચાર અન્યોગની વાત કરી, એમાં હું ચાર વાક્ય કહું છું તમને બરાબર. હવે ચાર અન્યોગની જે વાત કહી એના રિલેશનમાં ચાર વાક્ય કહું છું સાંભળ, અગર ચાર શબ્દ ઇમ્પોર્ટન્ટ કહું છું અને એને આપણે ગુણ અનુયોગથી લિંક કરી. અગર જીવનમાં વિતરાગતા પ્રગટ કરવી છે, અગર આપણને બધાને આપણા જીવનમાં જે પર્યાયમાં રાગ દ્વેષ અનાધિકારથી જેનો પ્રવાહ ચાલે છે એનો અભાવ કરીને વિતરાગતા પ્રગટ કરવી હોય તો મહાપુરુષોને આદર્શ બનાવો. કયો અનુયોગ આવ્યો? મહાપુરુષોને આદર્શ બનાવો. સરળ છે આજે વાતો બધી, પછી થોડું 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 આપણે ડિટેલમાં જયારે જશું ત્યારે થોડી કઠિન વાતો પણ આવશે, પણ એને પણ આપણે સમજવાની કોશિશ કરશું. તો શું કીધું કે અગર શું આ થઈ, વિતરાગતા પર્યાયમાં પ્રગટ કરવી હોય તો મહાપુરુષોને આદર્શ બનાવો. સેકન્ડ, જ્ઞાનની વિશુદ્ધતા, જ્ઞાનનું સૌરભ પણ વિશુદ્ધતા પ્રગટ કરવી હોય તો કર્મ સિદ્ધાંતને અવલોકજો. સમજાય છે? કર્મ સિદ્ધાંતને અવલોકજો. આ ગુણસ્થાનના પ્રકરણ, માર્ગના સ્થાન, જીવ સમાસ, કર્મ સિદ્ધાંત, ભૂગોળ એ બધાનો અભ્યાસ કરજો, જેનાથી શું થશે, જ્ઞાન વિશુદ્ધ થશે. જોજો આ વિષય કર્ણાનિયોગનો એવો છે કે અગર એકાગ્રતાથી તમે સાંભળશો તો તમારો ઉપયોગ ક્યાંય વિચલિત નહીં થાય. આપણે જયારે આગળ બધા વિષય લઈશું ને, ગુણસ્થાનમાં શું થાય છે, કર્મમાં શું થાય, ભાવોમાં શું થાય, આખી જે અપેક્ષા અને વિવક્ષાથી વાતો કરશું, તો આ અનુયોગ એવો છે કે આપણા ઉપયોગને ક્યાંય ભટકાવવાનો. તેનાથી જ્ઞાન શું થશે, જ્ઞાન શું થશે, વિશુદ્ધ થશે. અને એ વિશુદ્ધ જ્ઞાનમાં શું થશે, તત્વનો નિર્ણય એવો દ્રઢ થશે કે અભિપ્રાયને પલટતા વાર નહીં લાગે. ત્રીજો, જીવન ને અગર પેલા આવી વિતરાગતાની વાત, પછી આવી જ્ઞાનની વિશુદ્ધતાની વાત, હવે આવી કે અગર જીવનને પવિત્ર બનાવવું છે તો મહાપુરુષોના આચરણને અપનાવો. અગર જીવનને પવિત્ર બનાવવું છે, સમજાય છે, અંતર બાહ્ય જે પવિત્રતા દશા, પવિત્ર દશા પ્રગટ કરવી છે તો મહાપુરુષોના આચરણને અપનાવો. સમજાય છે? અને છેલ્લું બહુ સરસ, બહુ ઇમ્પોર્ટન્ટ, અગત્યનું મહત્વપૂર્ણ પ્રયોજનકારી વાત છે કે અગર શ્રદ્ધાને દ્રઢ કરવી છે તો વસ્તુ વ્યવસ્થાને જાણ. સમજાય છે? અગર શ્રદ્ધા નિશંક, દ્રઢ કહો, નિશંક કહો, સમજાય છે, એ શ્રદ્ધાને દ્રઢ અને નિશંક કરવી છે તો વસ્તુની વ્યવસ્થા જે પ્રમાણે ભગવાનના જ્ઞાનમાં આવી છે એ વ્યવસ્થાને શું કરજો, જાણજો. બરાબર છે? ખબર પડી આ વાત, સમજાઈ? હવે જો આગળ આમાં એક બહુ સરસ પેરેગ્રાફ છે આ ચાર અનિયોગ સંબંધી, એ વાંચીને આપણે હવે આગળનો વિષય લેશું. નિર્ભવ્ય જીવોને દ્રવ્યાનિયોગ કે અનુસાર, ચારે અનિયોગને હવે લિંક કરે છે. સૌથી પહેલા એ શું આવી ગયું, દ્રવ્યાનિયોગ. તો જે ભવ્ય જીવોએ દ્રવ્યાનિયોગ અનુસાર નિજ જાયક આત્માનો આશ્રય લીધો, સમજાય, દ્રવ્યાનિયોગમાં જે જાયક પરમાત્મા, જે કારણ પરમાત્મા, પારણામિક ભાવની જે આપણે ચર્ચા કરી ને આવ્યા પાંચ ભાવમાં, એવા જાયક ભાવમાં આશ્રય લીધો તો ઉનકે કર્ણાનિયોગ અનુસાર કર્મ ના ઉપશમ આદિ, કર્મ નો ઉપશમ આદિ થયા વગર રહેશે નહીં. સમજાયું? કર્મ નો ઉપશમ આદિ કરવો પડશે કે થશે, કોનો આશ્રય લેતા, એ દ્રવ્યાનિયોગ નો, નિજ સિદ્ધાત્મ, દ્રવ્યાનિયોગમાં બતાવેલો જે નિજ સિદ્ધાત્મ તત્વ છે એનો આશ્રય લેતા કર્ણાનિયોગ અનુસાર કર્મો કે ઉપશમ આદિ હોતે હૈ. ઉનકા હી બાહ્ય જીવન ચરણાનીઓ કે અનુસાર સદાચારમય હોતા હૈ. પણ સમજાય છે એ જી જયારે આગળ વધશે તો અણુવ્રત મહાવ્રત 28 મૂળગુણ તેનું બાહ્ય આચરણ પણ કેવું થશે સદાચારમય થશે અને એવા જીવોની પ્રથમા નિયોગ અનુસાર શું કેવા છે જીવ પ્રથમા નિયોગ અનુસાર એ જ જીવ મહાપુરુષ કહેવાય ત્યારે વાત આવી ગઈ પ્રથમા નિયોગ અનુસાર એ જ જીવ મહાપુરુષ કેવા છે તો એ પ્રમાણે આપણે અનુયોગોની જે ચર્ચા હતી એ પૂરી કરીને એક પ્રશ્ન આપણે લીધો કે ગુણસ્થાન માં પ્રવેશ કરવું છે કે ગુણસ્થાન ના જ્ઞાન માં પ્રવેશ કરવું સમજાય છે અને જ્ઞાન માં પ્રવેશ કરવાની પાછળનો હવે શું ઉદ્દેશ છે એ આપણે જોઈએ હવે સૌથી પહેલા આપણે એક પ્રકરણ લઈએ છીએ કે ગુણસ્થાન ને સમજવાથી આજે ગુણસ્થાન છે એને આજે આખી ભૂમિકા બાંધીએ છીએ આજે આપણે બે ઇમ્પોર્ટન્ટ વાત છેલ્લે લેવાની છે એક તો ગુણસ્થાનની પરિભાષા સમજાય છે અને એક કે એમાં કયા કયા ગુણોની મુખ્ય ગુણ પણ નહીં એ કયા કયા ગુણોની પર્યાયની મુખ્યતાથી ચર્ચા આવવાની છે એની આપણે ચર્ચા હમણાં 5 મિનિટમાં કરી સૌથી પહેલા જો આપણને એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ગુણસ્થાનને ભરવા પાછળનો ઉદ્દેશ શું છે સમજાય છે બધાને બે વિષય થઈ ગયા ત્રીજો વિષય ચાલુ કરીએ છીએ ગુણસ્થાનને ભણવા પાછળનો ઉદ્દેશ શું છે સૌથી પહેલો ઉદ્દેશ આપણે હમણાં જે વાત કરીએ કે જે સૌથી પહેલો પોઈન્ટ અગર આપણે એ પોઈન્ટ વાઇઝ લઈએ તો સૌથી પહેલા કે જે આત્મા છે એ આત્મા કેવો છે તો કે ગુણસ્થાનાતીત છે હવે ગુણસ્થાનાતીત આત્મા જે છે એનો આશ્રય આપણને લેવો છે કેમ કારણ કે સુખી થવાનો એકમાત્ર ઉપાય ગુણસ્થાનાતીત એવા સ્વભાવનો આશ્રય લેવાનો તો હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પહેલો કે એ જે ગુણસ્થાન જે છે એ ગુણસ્થાન એ દ્રવ્ય છે એ પ્રશ્ન પછી ઉપાડીને એની ડિટેલ ચર્ચા કરવાના છે પણ હમણાં અહીંયા પૂછી લઉં તમને કે ગુણસ્થાન દ્રવ્ય છે ગુણસ્થાન ગુણ છે કે ગુણસ્થાન પર્યાય બોલો દ્રવ્ય છે ગુણ છે કે પર્યાય ચાલો એ ટોપિક લઈ લઈએ કે ગુણસ્થાન 6 દ્રવ્યમાંથી ગુણસ્થાન નામનો કોઈ દ્રવ્ય છે ના તો 6 દ્રવ્યમાંથી ગુણસ્થાન નામનો કોઈ દ્રવ્ય નથી તો ગુણસ્થાન દ્રવ્ય નથી તો ગુણસ્થાન શું છે ગુણસ્થાન દ્રવ્ય નથી તો ગુણો છે જ્ઞાન દર્શન સુખ ચારિત્ર વીર્ય આદિ અનંત ગુણો જે છે અનંત ગુણોમાં ગુણસ્થાન નામનો કોઈ ગુણ આવે છે તો કે ગુણસ્થાન કોઈ ગુણ પણ નથી હવે ત્રીજી અને ઇમ્પોર્ટન્ટ વાત ગુણસ્થાન એ ગુણોની અવસ્થાનું નામ અવસ્થા શબ્દ નહીં ભૂલતા આ અવસ્થા શબ્દ બહુ વાર આવશે અવસ્થા ગુણસ્થાન એ ગુણોની અવસ્થાનું નામ છે હવે એ અવસ્થાનું નામ છે તો કયા ગુણની અવસ્થાનું નામ છે હવે મને એ કહો તો હવે કયા ગુણની અવસ્થાનું નામ છે એની પહેલા આપણે ગુણસ્થાનની પરિભાષા લઈએ લાભ પછી જોઈએ આ પહેલા જોઈએ ઇમ્પોર્ટન્ટ છે લાભ પછી જોશું જો કયા ગુણની અવસ્થાનું નામ છે તો એની પહેલા આપણે ગુણસ્થાનની પરિભાષા છે હું કન્ફ્યુઝ કરીશ પછી તમે કન્ફ્યુઝ નહીં થતા સૌથી પહેલા ગુણસ્થાનની પરિભાષા મને કોણ કહેશે કોઈને ખ્યાલ છે ગુણસ્થાનની જે આગમમાં અને કયા ગ્રંથમાં પરિભાષા આવી છે કે આચાર્ય નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી દ્વારા લિખિત ગોમત્કાર જીવ કાન એની જે 3 નંબરથી 8 નંબરની જે ગાથા છે એ ગાથા એ ગાથાઓ છે એમાં ગુણસ્થાનની પરિભાષા હવે પરિભાષા અદભુત છે એ પરિભાષા શું છે ગુણસ્થાનની પરિભાષા પ્રશ્ન ક્યાંથી આવ્યો તો આપણે પરિભાષામાં કેવી રીતના ગયા શું લિંક છે કે ગુણસ્થાન દ્રવ્ય છે ગુણ છે કે પર્યાય છે એ વાત કહી દ્રવ્ય ગુણ તો નથી પર્યાય છે પર્યાય ને આપણે શું કીધું ગુણની અવસ્થા એમાંથી હવે પ્રશ્ન છે કે કયા ગુણની અવસ્થા છે અને એની માટે આપણે શું શીખીએ છીએ પહેલા પરિભાષા કોની ગુણસ્થાનની બોલો કોઈને ખ્યાલ છે આગમ પ્રમાણ પરિભાષા ગુણસ્થાનની નહીં ધીરે ધીરે હા બરાબર પણ એકદમ પરફેક્ટ અહીં કયા વેરી ગુડ ચલો મને આન્સર મળી ગયો મોહ પેલા મોહ બોલવું મોહ અને યોગ સમજાય છે સામાન્ય પરિભાષા ભૂલવાની નથી આને આપણે હર ગુણસ્થાનમાં અપ્લાય કરવાની છે મોહ અને યોગ ના निमित्त से मोह और योग के निमित्त से जीव के जीव ना श्रद्धा अने चारित्र गुण नी क्या बे गुण आएगा अभी ले तू डिटेल आने श्रद्धा अने चारित्र गुण नी थवा वाली वाची शू परिभाषा आमाती बुक माती थवा वाली तारतम्य रूप शब्द अबो इम्पोर्टेंट पहले शब्द आयो तारतम्य रूप अर्थात इनो अर्थ समझायो तारतम्य नो अर्थ शू के तारतम्य रूप अर्थात हीनाधिक समझाये हीन अधिक हीनाधिक अवस्था को हीन अधिक अवस्था ने गुणस्थान केवामा आ समझायू पाछू मोह और योग के निमित्त से श्रद्धा और चारित्र गुणों की तार होने वाली तारतम्य रूप अर्थात हीनाधिक अवस्था ने शू कहेवामां आवे छे हवे आमा हवे आपणे इजी करीए अने छूटू पाड़ी आनू टेबल बनावी हवे आमां सौथी पहेला त्रण गुण लेवाना छे आपणे ओवरऑल 14 गुणस्थान नगटीमां राखो अने त्रण गुण ने आपणे जोईए कया कया आ बहु बेसिक छे हा बधु आनाथी तमने गुणस्थान विषय समझवामां बहु फायदो थशे एटले आपणे लईए सौथी पहेला आपणे लीधा त्रण गुण कया त्रण गुण लेवाना एक तो श्रद्धा एक चारित्र अने एक योग मोह अने योग छे ने एटले श्रद्धा चारित्र अने योग गुण आ त्रणे मुख्यतः मुख्यतः પછી બીજા ગુણો જે સાયલેન્ટ છે કે જે થોડા આવશે બધા જે ગુણોની ચર્ચા એ પણ આપણે કરશું પણ મુખ્યતઃ 14 ગુણ સ્થાન એ બે ગુણની અવસ્થા છે એક કયા કયા ત્રણ ગુણની અવસ્થા શ્રદ્ધા ચારિત્ર અને યોગ જેને આપણે મોમાં બે લઈ લીધા શ્રદ્ધા ચારિત્ર અને યોગ ત્રણ ગુણ સમજાયા શ્રદ્ધા ચારિત્ર અને યોગના આધારે આ 14 ગુણ સ્થાનનું વિભાજન થાય છે શ્રદ્ધા ગુણની તારતમ્ય રૂપ દશા ચારિત્ર ગુણની તારતમ્ય હીનાધિક રૂપ દશા અને યોગની દશા એનું નામ ગુણસ્થાન છે આટલું સમજાયું હવે આપણે એની તારતમ્ય દશાને આપણે ત્રણમાં ડિવાઈડ કરીએ પહેલા ત્રણ ગુણ સમજાયા જલ્દી જલ્દી બોલો શ્રદ્ધા ચારિત્ર અને યોગ હવે મુખ્યત્વે એની તારતમ્ય દશાને આચાર્ય દેવ ત્રણમાં વિભાજિત કરે છે એ ત્રણ કઈ કઈ છે એ ત્રણ છે મિથ્યા સમ્યક અને મિથ્યા મિશ્ર અને સમ્ય હા મિથ્યા મિશ્ર અને સમ્ય એ આધારે ગુણસ્થાનનું વિભાજન જેટલું યાદ રહે એટલું રાખજો રિપીટેશન થશે એટલે આપણને ઓટોમેટિક યાદ રહી જશે પહેલા આપણે શું વાત કરી કે પ્રશ્ન લિંક કરું છું પ્રશ્ન શું પાડ્યો કે ગુણસ્થાન દ્રવ્ય છે ગુણ છે કે અને આપણે વાત શું કરી કે એક પર્યાય પર્યાય એટલે ગુણની અવસ્થા અને કયા ગુણની અવસ્થા છે એની માટે આપણે ગુણસ્થાનની પરિભાષા ભણ્યા પરિભાષા ભણીને આપણે નક્કી કર્યું કે ત્રણ ગુણની અવસ્થા છે તારતમ્યરૂપ અવસ્થા છે કયા ત્રણ ગુણની તારતમ્ય અવસ્થા છે શ્રદ્ધા ચારિત્ર અને યોગ હવે એ તારતમ્ય અવસ્થાને કેટલામાં ડિવાઈડ કર્યું ત્રણ કઈ કઈ ત્રણ અવસ્થા મિથ્યા મિશ્ર અને સમય આટલું થઈ ગયું એકદમ બરાબર હવે આગળ જો અને એક લાઈનમાં પાછી પરિભાષા આવી છે કે શ્રદ્ધા અને ચારિત્રની શુદ્ધાચ્યુત પર્યાયને ગુણસ્થાન થાય શું કીધું શ્રદ્ધા અને ચારિત્રની શુદ્ધ અશુદ્ધ એમાં આવી ગયું શુદ્ધ અશુદ્ધમાં મિથ્યા મિશ્ર અને સમ્ય આ બધું આવી ગયું શુદ્ધાશુદ્ધ પર્યાયને શું કહેવામાં આવે છે ગુણસ્થાન કહેવામાં આવે છે ચલો હવે આપણે આગળ વાત કરીએ તો એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત પહેલા આપણે સમજી લઈએ આટલી વાત થઈ આમાં સુધી ઘણી બધી વાત આવી એને બરાબર રિવાઇઝ કરજો હવે આપણે 14 ગુણ સ્થાન છે એ 14 ગુણ સ્થાનને આપણે ત્રણમાં વિભાજન કરવાનું મુખ્યતઃ 1-4 એક વિભાજન હા 1-4 એક વિભાજન 5-12 1-4 5-12 ઓવરઓલ તમને આખું પિક્ચર હમણાં ક્લિયર થઈ જશે પછી ભણવાની બહુ મજા આવશે સમજવા 1-4 બોલો મારી સાથે 5-12 પહેલા તો ડિવિઝન કહું છું 5-12 અને પછી 13 અને પછી 14 13-14 છે પણ એને પણ આપણે છૂટું પાડ 13-14 થશે 1-4 5-12 અને 13 1-4 ગુણસ્થાન નું જે વિભાજન છે સમજાય છે? ડિફરન્સ એક બે ત્રણ અને ચાર, એ જે વિભાજન છે એ વિભાજન નો આધાર શ્રદ્ધા ગુણ છે. સમજાય છે? અને કોઈ પણ કાર્ય જયારે ઉપાદાન માં થાય, ઉપાદાન થી થાય, ઉપાદાન માં ઉપાદાન થી થાય, ત્યારે નિમિત્ત હાજર હોય હોય ને હોય. આટલું સમજાય છે? તો અગર હું નિમિત્ત ની અપેક્ષા એ વાત કરું તો કયા કર્મ નો સદભાવ અભાવ ની ચર્ચા એક થી ચાર માં આવશે? તો દર્શન મો શ્રદ્ધા ગુણ ની તારતમ્ય દશા અને દર્શન મો એક થી ચાર માં શ્રદ્ધા ગુણ ની છ પર્યાય. કન્ફ્યુઝ તમને નથી થતા ને? એક થી ચાર ગુણસ્થાન માં શ્રદ્ધા ગુણ ની છ પર્યાય. અમે કીધું છ પર્યાય, અમે તો બે સમજ્યા હતા, આપણે બે સમજ્યા હતા પાંચ ભાવમાં, આપણે બે સમજ્યા હતા મિથ્યા અને સમ્યક, મિથ્યા દર્શન અને સમ્યક દર્શન, એમ બે પર્યાય તો અમે સમજ્યા હતા. તમે છ પર્યાય ક્યાંથી લાવ્યા? અને એક થી ચાર માં શ્રદ્ધા ગુણ ની છ પર્યાય અને નિમિત્ત તરીકે કર્મ દર્શન મોહનીય નો ઉદય અને અનુદય એમ લખવાનું. સમજાય છે? દર્શન મોહનીય નો ઉદય અને અનુદય, એ ઉદય અનુદય માં એ કર્મ ની પણ બધી દશાઓ આવી છે. સમજાય છે? ખ્યાલ આવે છે? એ ઉદય અનુદય માં શ્રદ્ધા ગુણ દર્શન સાંભળ્યો, ધ્યાનથી ધ્યાનથી સાંભળ્યો. દર્શન મોહનીય ની જે કર્મ ની વાત કરી એમાં ઉદય અન ઉદય માં, ઉદય અન ઉદય માં ચાર દશા અને શ્રદ્ધા ગુણ ની પર્યાય ની છ દશા. અગર તમને લખવું હોય તો શ્રદ્ધા ગુણ ની છ પર્યાય લખો, એની નીચે છ પર્યાય લખાવું છું, કોઈને આવડતું હોય તો બોલજો. શ્રદ્ધા ગુણ ની છ પર્યાય અને કર્મ માં આપણે દર્શન મોહનીય કર્મ લીધો અને એની ચાર દશા, છ પર્યાય અને ચાર દશા. સમજાય છે? ધીરે ધીરે જાઉં, બરાબર છે? છ પર્યાય કોની બોલો, મારી સાથે બોલશો તો મને લાગશે કે તમને સમજાય છે, નહીં તો પછી બધું ઉપરથી રહેશે એવું લાગશે. શ્રદ્ધા ગુણની, શ્રદ્ધા ગુણની અને દર્શન મોહનીય કર્મ ની ચાર દશા, ચાર દશા, ચાર દશા. શ્રદ્ધા ગુણની પર્યાય અને દર્શન મોહનીય કર્મ એ બે અલગ અલગ દ્રવ્ય ની પર્યાય છે. શ્રદ્ધા ગુણ જીવ દ્રવ્ય ની પર્યાય છે ભાઈ, અને દર્શન મોહનીય કર્મ ની પર્યાય છે, એ પુદગલ ની પર્યાય છે. તો એ બે વચ્ચે કરતા કર્મ જબરજસ્ત કરતા કર્મ સંબંધ છે. બોલો, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કયો સંબંધ છે? નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. હવે શ્રદ્ધા ગુણ ની છ પર્યાય અને દર્શન મોહની ની ચાર દશા. બોલો હવે કોણ મને કહેશે છ પર્યાય? શ્રદ્ધા ગુણ ની છ પર્યાય શુદ્ધ અશુદ્ધ બે વાળી, એ તો બધાને ખ્યાલ છે, કારણ કે અનાધિકાર થી આપણે મિથ્યા દર્શન રૂપે પરણવી રહ્યા છે. સાત તત્વ સંબંધની વિપરીત માન્યતા અભિપ્રાયમાં જે મોહ પર પદાર્થ નું એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ બુદ્ધિ અનાધિકાર થી ચાલી રહી છે, જેના કારણે આપણે પાંચ પરાવર્તન, ચાર ગતિ, ચોરાસી લાખ યોનિઓમાં ફૂટબોલ ની જેમ ફેંકાવી. જો આખો પ્રકરણ ખાલી થિયરી નથી, આપણે ખાલી થિયરી ની રીતે ભણવાના પણ નથી, આપણે પાંચ ભાવ પણ એ રીતના મુકાબલે. અને આ તો હજી નામાંથી તો આપણે ઘણું અધ્યાત્મ, વૈરાગ્ય, દ્રષ્ટિના વિષયનું જોર, એની દ્રઢતા, એ બધું આવશે. ક્રમબદ્ધ નો સ્વીકાર લાભ છે ને, ગુણસ્થાન ને ભણવાથી લાભ, એ લાભમાં બધું છે. સર્વજ્ઞ પરમાત્માની દિવ્ય ધ્વનિ અને એમના જ્ઞાનની મહિમા અને એ કેવળ જ્ઞાનની મહિમા આવતા આપણને મહિમા કોની આવી જોઈએ? કે કેવળ જ્ઞાન સ્વભાવની મહિમા આવી જોઈએ, આપણા સ્વભાવની મહિમા આવી જોઈએ, કે આવી દશા મારા સ્વભાવમાંથી પ્રગટ થાય છે, જેમાં લોકાલોક ઝલકે છે અને જેમાં આ છ દ્રવ્યનું પરમણ સુવ્યવસ્થિત રીતે ભગવાનના જ્ઞાનમાં ક્રમબદ્ધ જણાય. ચલો છ પર્યાય, છ પર્યાય પર આવીએ. આપણે કઈ વાત કરતા હતા? શ્રદ્ધા ગુણની છ પર્યાય ની વાત કરીએ છીએ. આપણે વિષય સમજાય છે ને બધાને? છ પર્યાય કઈ છે લખાવું છું. પહેલી પર્યાય લીધી મિથ્યા દર્શન, બીજી પર્યાય સાસાદન, સાસાદન એ શ્રદ્ધા ગુણની બીજી પર્યાય છે. સાસાદન રૂપ દશા, એનો અર્થ શું છે? આપણે બીજા ગુણસ્થાન માં ભણશું કે સાસાદન દશા કોને કહેવાય, સાસાદન દશામાં શું હોય, એનું પરમણ કેવું હોય. એટલી સૂક્ષ્મ દશા છે, એ દશાનો કાળ એટલો થોડો છે કે આપણને એ અનુભૂત નથી, પણ આગમના માધ્યમથી આપણે સમજશું કે સાસાદન દશામાં શું થાય. પછી થર્ડ દશા છે મિશ્ર દશા, આ શ્રદ્ધા ગુણની દશા છે. આ શ્રદ્ધા ગુણની છ દશા છે. પહેલી બોલો, પહેલી બીજી સાસાદન, ત્રીજી મિશ્ર, ત્રણ થઈ ગઈ. કેટલી કીધી? કેટલી થઈ? કેટલી બાકી? બોલો ત્રણ થઈ. વેરી ગુડ, બહુ સુંદર. સમ્યક દર્શન ના ત્રણ પ્રકાર છે ને, ઔક્ષમિક સમ્યક દર્શન એ શ્રદ્ધાગુણ એક પર્યાય, ઔક્ષમિક સમ્યક દર્શન, સાયોક્ષમિક સમ્યક દર્શન અને કાયિક સમ્યક દર્શન, આ શ્રદ્ધાગુણ ની ત્રણ શુદ્ધ નિર્મળ પર્યાય સમજાય છે, શુદ્ધ પર્યાય. તો શ્રદ્ધા ગુણ ની છ પર્યાય થઈ, કોણ બોલશે? છ એ છો જલ્દી આગળ વધુ, છ એ છો દવી મિથ્યા દર્શન સાકાર મિશ્ર ઔક્ષમિક સમ્યક્ત્વ સાયોક્ષમિક સમ્યક્ત્વ અને સાયિક સમ્યક્ત્વ, શ્રદ્ધા ગુણ ની છ શુદ્ધ શુદ્ધ પર્યાય ની ચર્ચા આગમમાં આવી. મુખ્યતા આપણે બે સમજી છે, પણ કર્ણાનિયોગમાં વિશેષ વર્ણન હોવાના કારણે આપણને છ પર્યાય નું જ્ઞાન કર્ણાનિયોગના ગ્રંથોમાં કરાયું છે. હવે આપણે આવી જઈએ બીજા ટેબલ પર. શું છે બીજું ટેબલ? દર્શન મૌન્ય ની ચાર અવસ્થા. બહુ ઈઝી છે, આપણે કરતા આવ્યા છે. ચાર અવસ્થા કઈ છે? ચાર અવસ્થા સમજાય છે ને? ઉદય અનુદય નહીં, હવે એની ચાર ડિટેલ કરો. ઉદય અનુદય તો આપણે આમ બોલી સમજવા માટે કે ઉદય તો અનુદય, અને ચાર દશા કર્ણાનિયોગ ની, શ્રદ્ધા અરે દર્શન મૌન્ય ની ચાર દશા, ઉક્ષમ ક્ષયોક્ષમ ક્ષય અને ઉદય. શીખ્યા છે ને આપણે આ બધું? શીખ્યા છે કે નહીં? આગે પાઠ પીછે સપાટ એવું તો નથી લે અને તો શ્રદ્ધા ગુણ અને દર્શન મૌનીય કર્મની વચ્ચે જે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, એમાં જે દર્શન મૌનીય કર્મ છે, દર્શન મૌનીય કર્મ ઇઝ અ પાર્ટ ઓફ મૌન્ય કર્મ, મૌન્ય કર્મ ઇઝ અ પાર્ટ ઓફ ઘાતી કર્મ, અને ઘાતી કર્મ કોને કહેવાય? કે જે જીવના અનુગીરી ગુણોને ઘાત કરવામાં નિમિત્ત બને એને ઘાતી કર્મ કહેવાય. અને શ્રદ્ધા ગુણ એ આત્માનો અનુગીરી ગુણ છે કે પ્રતિજીવી? અનુગીરી ગુણ છે, ભાવ કરી. સમજાય છે? હવે આપણે શું વાત કરી? શ્રદ્ધા અને દર્શન મૌની ની ચાર દશા કઈ લીધી? ઉક્ષમ ક્ષયોક્ષમ ક્ષય. ખાલી મૌનીયમાં ચારે દશા બનશે, ઉક્ષમ દશા મૌનીયમાં બનશે, બીજા કોઈ કર્મમાં નહીં બને. એટલે આપણે ચાર દશા મૌનીય કર્મની લીધી. આટલું થઈ ગયું? એકદમ બરાબર સમજાયું? તો છ આપણે શ્રદ્ધાગુણની પર્યાય લીધી અને ચાર આપણે મોહનીય કર્મની આપણે દશા લીધી. હવે એના પછી ગુણસ્થાનની આપણે પરિભાષા કહી. હવે આપણે વિભાજન કરતા હતા ને, એક થી ચાર, પાંચ થી બાર અને આપણે એક થી ચાર ની ચર્ચા કરી. એક થી ચાર માં શ્રદ્ધા ગુણ અને દર્શન મોહનીય કર્મના આધાર ઉપર એક થી ચાર ગુણસ્થાનનું વિભાજન થયું છે. સમજાયું? આ પ્રકરણ સમજાયું? એક થી ચાર ગુણસ્થાનનું વિભાજન જલ્દી જલ્દી. શ્રદ્ધા ગુણ અને દર્શન મૌનીય કર્મના ઉદય અને અણુ. શ્રદ્ધા ગુણ એટલે શ્રદ્ધા ગુણની તારતમ્યરૂપ દશા અવસ્થા અને દર્શન મૌનીયના ઉદય અનુદયના આધાર પર એક થી ચાર ગુણસ્થાનનું વિભાજન કરવામાં આવ્યું. બરાબર? હવે આગળ પાંચથી બાર. પાંચથી બાર નું વિભાજનનો આધાર શું છે? વિભાજન વિભાજન સમજાય ને? વિભાજન ભેદનો આધાર શું છે? હા બોલો. અચ્છા મને લાગ્યું હાથ ઉપર છે. બોલો બોલો. નહીં આધાર આધાર ચારિત્ર ગુણ અને ચારિત્ર મોહનીય કર્મ. એમાં સંયમ અસંયમ સંયમ બધી વાત આવશે, પણ મેઇન તો ચારિત્ર ગુણ સમજાય છે. અને ચારિત્ર ગુણની સામેનો પ્રતિપક્ષી કર્મ ચારિત્ર મોહનીય કર્મના આધાર ઉદય અનુદયના આધારે પાંચ થી લઈને બારમા ગુણસ્થાન સુધીનું વિભાજન થયું. આટલું સમજાયું? બરાબર. ક્યાં આવી ગયા આપણે? બારમા ગુણસ્થાનમાં. હવે બારમા ગુણસ્થાન થી આગળ જઈએ તો તેર અને ચૌદ. તો તેર અને ચૌદ ગુણસ્થાન નું વિભાજન નો આધાર યોગ. તેરમા ગુણસ્થાનમાં યોગ નો સદભાવ અને ચૌદમા ગુણસ્થાનમાં યોગ નો અભાવ. એ યોગ ગુણના આધારે તેર અને ચૌદ ગુણસ્થાન નું આધાર વિભાજન નો આધાર છે યોગ. એટલે શ્રદ્ધા ગુણ આવી ગયું, ત્રણ ગુણ આવી ગયા, ત્રણ ગુણ આવી ગયા. અરે બોલો, શ્રદ્ધા ગુણ, ચારિત્ર ગુણ અને યોગ ગુણ. ગુણની વાત, ગુણની તારતમ્ય દશા. હવે આગળ આપણે કર્મમાં લઈએ તો દર્શન મૌન્ય કર્મ, ચારિત્ર મૌન્ય કર્મ અને યોગ ગુણ, ગુણ યોગ. કર્મ કર્મ શરીર નામ કર્મ, નામ કર્મ એમાં પણ શરીર નામ કર્મ. લેજે એના કારણે જે યોગ યોગ નું કંપન. ઓકે ચલો હવે આગળ, હવે આટલી આપણે વાત કરી એમાં નિમિત્ત કોણ છે? મન વચન અને કાર્ય. યોગ માં નિમિત્ત છે મન વચન, મનો યોગ વચન યોગ અને કાર્ય. કર્મ ખોટો નામ કર્મ આવશે. ચલો આ થઈ ગયું, પરિભાષા થઈ ગઈ. હવે આગળ આપણે વધીએ તો 14 ગુણ સ્થાન નામ નામ નવો પાપો પછી આપણે લાભ લઈએ. પણ આટલું સમજાઈ ગયું ને, વિભાજન નો આધાર થઈ ગયો શ્રદ્ધા અને ગુણસ્થાન દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે એની આપણે ચર્ચા કરી, કર્મ ની ચર્ચા કરી, અનુયોગ ની ચર્ચા કરી. ગુણસ્થાન માં પ્રવેશ નથી કરવો, ગુણસ્થાન ના જ્ઞાન માં પ્રવેશ કરવું છે એની ચર્ચા કર્યા બાદ, આટલી ચર્ચા કર્યા બાદ હવે આપણે 14 ગુણસ્થાન ના નામ જો. ચલો જલ્દી જલ્દી કોઈને ખ્યાલ છે 14 ગુણસ્થાન ના નામ? ચલો આપણે લઈએ સૌથી પહેલું મિથ્યાત્વ. હમણાં લખી લેજો 14 નામ અને એને યાદ કરજો, નેક્સ્ટ ટાઈમ હું તમને પૂછીશ. સમજાય છે? 14 નામ આપણને આવડે, આપણે ઉપર ઉપરથી આવડતા, પણ એક્ઝેક્ટ એના નામ હજી ડિટેલ નામ એક એક ના આપણે જયારે ભણશું ત્યારે મોટા મોટા આવશે. પણ હમણાં હું તમને એક નાના નાના એના નામ કહું છું. બરાબર, મિથ્યાત્વ પહેલું નામ, મિથ્યાત્વ ગુણસ્થાન. બરાબર, આપણે પહેલા નંબર પર છે ને, તો બધાને પહેલા નંબર પર એવું હોય કે નહીં, બધે ફર્સ્ટ તો ખુશી થવી જોઈએ ને, ફર્સ્ટ નંબર પર છે. ચલો મિથ્યાત્વ. પછી સાસાદન સમ્યક્ત્વ નામ જોયો અને એનું સ્વરૂપ જોયો કેટલું અદભુત છે જયારે ભણશું ત્યારે. સાસાદન સમ્યક્ત્વ સમજાય છે, એનું ઉદાહરણ સ્વરૂપ પરિભાષા ભેદ પ્રભેદ બહુ સુંદર છે. પછી આગળ મિશ્ર ગુણસ્થાન, જેને આપણે કહીએ સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાન, એનું બીજું નામ છે મિશ્ર ગુણસ્થાન. ત્રણ નામ થયા, સમજાય છે બધાને? પાછળ આગળ ચોથું અવિરત સમ્યક્ત્વ, ચોથા ગુણસ્થાન નું નામ છે અવિરત સમ્યક્ત્વ. પછી આગળ પાંચમા ગુણસ્થાન નું નામ છે દેશવિરત, પાંચમા ગુણસ્થાન નું નામ છે દેશવિરત. છઠ્ઠા ગુણસ્થાન નું નામ છે પાંચમા દેશવિરત, છઠ્ઠું પ્રમત વિરત. સમજાય છે? પ્રમત વિરત આપણે એનો અર્થ લેશું એક એક નો, દેશ વિરત, પ્રમત વિરત, અપ્રમત વિરત. આ બુક માંથી બોલું છું નામ, આજે સીડી બનાવી છે, ચડવું છે ને ઉપર, પેલા પગથી આપણે ઉભા છે. પ્રમત વિરત અને પછી અપ્રમત વિરત. હવે મને કહો 8, 9 અને 10 આપણે ભણ્યા છે, એવા શબ્દો ભણ્યા છે. અપૂર્વકરણ ગુણસ્થાન આઠમું, અપૂર્વકરણ આઠમું ગુણસ્થાન, શ્રેણીનું પહેલું ગુણસ્થાન અને શ્રેણી આરોહણનું પહેલું ગુણસ્થાન અપૂર્વકરણ. આમ બોલો તો આમ અંદરથી લાગુ છે, ઓહો આ મુનિ દશા કેવી અદભુત છે, કેવી અંદરમાં એ શ્રેણી કરવાનો પુરુષાર્થ ઉગ્રપણે ઉપડે છે, બહારમાં ઉત્સર્ગ થઈ રહ્યો હોય, કઈ પણ થઈ રહ્યું હોય શરીરનું ગમે તે પણ ઉપયોગ અંદરમાં કેવો જામી રહ્યો છે. તો શું કીધું? અપૂર્વકરણ નામ યાદ રહેશે ને, અપૂર્વકરણ. પછી નવમું અનિવૃત્તિકરણ ગુણસ્થાન, ભણશું ના એક એક ના આપણે અંદર ના ડિટેલ્સ તો બહુ મજા આવશે. અનિવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. દસમા ગુણસ્થાન નું નામ વેરી સૂક્ષ્મ સાંપ્રાય, સાંપ્રાય નો અર્થ શું થાય? વેરી ગુડ, સાંપ્રાય નો અર્થ થાય કષાય, કષાય સહિત પણવન, કષાય સહિત પણવન. દસમા ગુણસ્થાન સુધી 1 થી 10 ગુણસ્થાન સાંપ્રાય કષાય ના ગુણસ્થાન. કષાય ના બે પ્રકાર છે, કષાય એટલે આશ્રમ, આશ્રમ ના છે ને મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને યોગ છે ને આશ્રમ ના કારણ. એમાં કષાય ક્યાં સુધી છે? આશ્રવ ક્યાં સુધી છે? સાંપ્રાયિક આશ્રવ ક્યાં સુધી છે? તો કે 10મા ગુણસ્થાન, 1 થી 10 ગુણસ્થાન સાંપ્રાયિક આશ્રવ. એ સાંપ્રાયિક આશ્રવ, આ સાંપ્રાયિક આશ્રવ ના નિમિત્ત થી ચારેય પ્રકારના આશ્રવ થાય તો એની સાથે શું થાય? આશ્રવ સાથે શું થાય? બંધ. વેરી ગુડ, તો આશ્રવ સાથે ચારેય પ્રકારના બંધ થાય છે એટલે એને સાંપ્રાયિક આશ્રવ કહેવામાં આવે. જ્યાં ચારેય પ્રકારના બંધ સહિતના આશ્રવ, પરિભાષા એમ લખી શકો, ચારેય પ્રકારના બંધ સહિતના આશ્રવને સાંપ્રાયિક આશ્રવ કહેવાય. શું કીધું? કોણ બોલશે પરિભાષા જલ્દી? ચારેય પ્રકારના બંધ સહિતના આશ્રવ. કયા કયા છે ચાર પ્રકારના બંધ? ચાર પ્રકારના બંધ, ચાર પ્રકારના બંધ વેરી ગુડ. પ્રકૃતિ બન, પ્રદેશ બન, સ્થિતિ બન, અનુભાગ બન. એટલે પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાવ. તો પ્રકૃતિ અને પ્રદેશ જે બંધ થાય છે એ પ્રકૃતિ પ્રદેશ બંધ યોગ ના કારણે થાય. સ્થિતિ અને અનુભાવ એ જે કર્મ આવ્યા, જે કર્મ આવ્યા, જે પ્રકૃતિ આવી એમાં સ્થિતિ અને અનુભાવ એ પડે છે કષાય ના કારણે. તો યોગ અને કષાય ના નિમિત્તે થવા વાળા આશ્રવ ને કહેવાય છે સાંપ્રદાયિક આશ્રવ. કારણ કે યોગ અને કષાય દેવ છે. ક્યાં સુધી? દસમા સુધી. કષાય પણ છે, યોગ તો આગળ પણ છે, પણ યોગ પણ. યોગ અને કષાય દેવ દસમા ગ્રંથકાળ. સમજાય છે? સમજાય છે? હમણાં નિશિયાને આમાં કન્ફ્યુઝ નહીં કરો. હમણાં તમે કષાય અને યોગ ને સમજો અને એની સાથે સાંપ્રદાયિક આશ્રમ ને સમજો અને એની સાથે ચાર પ્રકારના બંધ ને સમજો. પ્રકૃતિ, પ્રકૃતિ એટલે, પ્રકૃતિ એટલે ટાઈપ ઓફ કર્મ, કઈ કઈ જાતિ નો કર્મ આવે. જ્ઞાનાવણી દર્શન પ્રકૃતિ. પ્રદેશ એટલે, પ્રદેશ એટલે વેરી ગુડ. સંખ્યા અમાઉન્ટ કે કેટલા કર્મ આવ્યા, કેટલા કર્મ આવ્યા. સ્થિતિ એટલે સ્થિતિની ફોર્મ્યુલા કોઈને યાદ છે? સ્થિતિની ફોર્મ્યુલા કર્ણયોગમાં સ્થિતિ બંધ ની બહુ સરસ ફોર્મ્યુલા આવી છે. સ્થિતિ બંધ, હા એ તો બરાબર, કેટલો ટાઈમ એ તો બરાબર, પણ એની ફોર્મ્યુલા શું છે? બહુ સરસ છે ફોર્મ્યુલા. અને એમાંથી આપણને ઘણું શીખવા પણ મળે છે, કર્મ આપણને શીખડાવે. હા એ તો અનુભવ, વી આર ટોકિંગ અબાઉટ સ્થિતિ. એની મને ફોર્મ્યુલા જોવે છે, કોઈ કે તો મને મજા આવી જાય. એને પેલા થઈ ગઈ છે સમથિંગ પ્લસ સમથિંગ ઇઝ ઇક્વલ. ફોર્મ્યુલા એમ હોય ને, સમથિંગ પ્લસ સમથિંગ ઇઝ ઇક્વલ ટુ સ્થિતિ બંધ. ચલો હિંટ આપું છું, હિંટ આપું છું. જૂના મંદિર ટેરેસ ક્યાં છે બધા? સમથિંગ પ્લસ સમથિંગ ઇઝ ઇક્વલ ટુ સ્થિતિ બંધ. અરે અવાદા કાર પ્લસ ઉદય કાર ઇઝ ઇક્વલ ટુ સ્થિતિ બંધ. કોઈ સમજાય છે? સ્થિતિ બંધ એટલે અબાધા કાળ પ્લસ ઉદય કાળ. કર્મ આવ્યા તો આવીને તરત ઉદય માં નહીં આવે, આવ્યા તો અબાધા એટલે બાધા આપ્યા વગર, કઈ પણ હાનિ પહોંચ્યા, ઉદય માં ફળ આપ્યા વગર એ કર્મ થોડો સમય આત્મા સાથે સત્તામાં રહેશે. કે નહીં, શબ્દ યાદ છે કે નહીં? સત્તામાં રહેશે, ઇન એક્ટિવ પોઝિશન માં રહેશે. જે વિલ નોટ ગીવ એની રિઝલ્ટ, દેટ ઇઝ કોલ અબાધાકાર. અને એ અબાધાકાર પૂરો થયો, એ અબાધાકાર પણ ફિક્સ થઈ જાય જયારે કર્મ આવ્યા અને બંધાયા ત્યારે એ અબાધાકાર પણ ફિક્સ થઈ જાય કર્મ. અને પછી અબાધાકાર પૂરો થાય એવો જ એનો ઉદયકાર પ્રારંભ થાય, એટલે ફળ આપવાનું સામર્થ પ્રગટ થાય, એને કહેવાય ઉદયકાર. અને ઉદયકાર હંમેશા લાંબો હોય અબાધાકાર કરતા, ઉદયકાર. હવે અહીંયા શીખવાનું એ છે કે જયારે કર્મ અબાધાકાળમાં પડ્યા છે, અબાધાકાળમાં પડ્યા છે ત્યારે કર્મ કોઈ પણ પ્રકારનું ફળ નથી આપતા, તો વર્તમાન પરિણામનું નિમિત્ત પામીને એ સત્તામાં પડેલા કર્મમાં ગજબ નો ફેરફાર થાય. સત્તામાં પડેલા કર્મમાં ગજબ નો ફેરફાર. એ ફેરફારની પણ દશાની વાત આપણે કરશું, ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ, ઉદીરણા. સમજાય છે? તો એ પ્રકારનો ફેરફાર એ સત્તામાં, કોઈ પણ મેજોરિટી ઓફ ધ કર્મ જેવા વાંધ્યા છે ઉદયમાંથી આવે, કર્ણાયોગનો નિયમ છે. મેજોરિટી કહું છું, મેજોરિટી ઓફ ધ કર્મ જેવા વાંધા છે, જે ભાવથી વાંધા છે એવા ઉદયમાં આવે એ નથી બનવા. વર્તમાન પ્રણામનું નિમિત્ત પામીને પડેલા કર્મોમાં ફેરફાર થયા જ કરે છે, થયા જ કરે છે. એવો જબરજસ્ત નિમિત્ત નૈમિત સંબંધ અદભુત છે. કોણ કરે છે? તો કે સ્વતંત્ર પ્રણમનમાં કોણ કરે? એની સ્વતંત્રતાથી થાય. વાત શું આવી હતી? શું વાત આવી હતી? સ્થિતિ બંધનો, સ્થિતિ બંધનની ફોર્મ્યુલા હવે નહીં ભૂલતા ભાઈ. અબાધાકાર પ્લસ ઉદયકાર ઇઝ ઇક્વલ ટુ સ્થિતિ બંધ. બરાબર છે? હવે આગળનું મને કયા આવ્યા, ક્યાં આવ્યા આપણે? સાંપ્રદાય, સૂક્ષ્મ સાંપ્રદાય. હવે અગિયારમાં વનસ્થાનનું નામ હમણાં તો શોર્ટ કરો ને, બહુ લાંબુ પછી નહીં. હા બોલો, શું છે એનું? એનું નામ શું છે? ઉપશાંતમો. ઉપશમ કરતા ઉપશાંતમો. અગિયારમાં વનસ્થાનનું નામ ઉપશાંતમો. બારમા વનસ્થાનનું નામ ક્ષીણમો. તેરમા વનસ્થાનનું નામ સંયોગ કેવડી. ચૌદમા વનસ્થાનનું નામ અયોગ કેવડી. અને સિદ્ધ ભગવાનના વનસ્થાનનું નામ નો ગુણસ્થાન. વાત ગુણસ્થાના સીધ એવા સિદ્ધ ભગવાન. તો આ 14 ગણ સ્થાન ના આપણે આપણે આશ્રમ ના કેટલા પ્રકાર કર્યા? સાંપ્રાયિક આશ્રમ, હજી એક પ્રકાર છે સાંપ્રાયિક અને વેરી ગુડ ઈર્યાપત આશ્રમ. ઈર્યાપત આશ્રમ ક્યાંથી ચાલુ થાય? 11માં ગુણસ્થાન થી ઈર્યાપત આશ્રમ. ઈર્યાપત આશ્રમ એટલે કે કશાય ના, ઈર્યાપત આશ્રમ એટલે કશાય વગર માત્ર યોગ ના નિમિત્તથી થતો આશ્રમ. સમજાય છે? કશાય નથી 11માં ગુણસ્થાન, 12માં ગુણસ્થાન માં કશાય નથી, કશાય નો અભાવ થઈ ગયો ને. 11માં પૂર્ણ વિતરાગતા, 12માં પૂર્ણ વિતરાગતા, 13માં પણ હજુ શું છે? યોગ રૂપમ. તો યોગ ના નિમિત્ત થી ચાર પ્રકારના બંધ માંથી યોગ ના કારણે શું થાય છે? બોલો, હમણાં તું બોલી હતી પ્રકૃતિ અને પ્રદેશ. વેરી ગુડ. પ્રકૃતિ પ્રદેશ બંધ આવે છે, થાય છે, પણ કશાય ના કારણે સ્થિતિ અને અનુભાવ બંધ એમાં પડતો. આવેલા કર્મ માં સ્થિતિ અને અનુભાવ, ફળ આપવાની સામર્થ અને કર્મ આત્મા સાથે એક સમય થી વધારે નથી, એટલે આવે છે અને એક સમય માં થઈ જાય છે. જેવી રીતના સુકી ભીત ઉપર આપણે રેત ફેંકીએ તો શું થાય? જાય અને પડી જાય. સમજાય છે? એ રોકાય નહીં, કારણ કે ત્યાં કશાય ની શિકાર નથી. તો 11માં ગુણસ્થાન થી લઈને આગળ ઈર્યાપત આશ્રમ છે. યોગ છે ત્યાં સુધી ઈર્યાપત આશ્રમ, કશાય સહિત નો યોગ છે ત્યાં સુધી સાંપ્રાયિક આશ્રમ છે. 1 થી 10 સાંપ્રાયિક આશ્રમ, 11માં ગુણસ્થાન થી ઈર્યાપત. સમજાયું? તો 14 ગુણસ્થાન ના શું થઈ ગયા? નામ થઈ ગયા. 14 ગુણસ્થાન ની શું થઈ? પરિભાષા થઈ. ગુણસ્થાન દ્રવ્ય ગુણ પર્યાય માંથી ગુણો ની અવસ્થા નું નામ છે, એની તારતમ્યરૂપ અવસ્થા નું નામ છે. કયા ગુણો ની તારતમ્યરૂપ અવસ્થા લીધી? 3 ગુણ. કયા 3 ગુણ? શ્રદ્ધા, ચારિત્ર અને યોગ. અને વિભાજન કર્યું 1 થી 4 શ્રદ્ધા ના આધારે, 5 થી 12 ચારિત્ર ના આધારે, અને 13 અને 14 યોગ ના આધારે. ઘણું બધું ભણી લીધું આપણે, થાકી ગયા? બોલો જલ્દી, ભૂલી નથી જવાનું, ઘરે જઈને રિવાઇઝ કરવાનું છે. હવે ચલો, હું જેટલું લઈને આવી તે તો પૂરું થઈ ગયું, પણ સમય પૂરો નથી થયો, એટલે આપણે એક વિષય ચાલુ કરીએ છીએ નવો, જે વિષયનું નામ છે ગુણસ્થાન વિભાગ. ઓકે, આ આપણે લેક્ચર કરવાનું હતું પણ આપણે આજે કરીએ, એક ટોપિક કરી લઈએ ગુણસ્થાન. હા, લાભ બાકી છે. ઓકે, ચલો, લાભમાં તો આપણે લીધું, ચલો એક વાર લઈ લઈએ લાભમાં. હા ચલો, આ એક બહુ સરસ 2 લાભ છે. કોઈ ગુણસ્થાન ને જોઈને તું માન નહીં કર, અને કોઈ ગુણસ્થાન ને જોઈને તું દીનતા નહીં કર. કેમ? કારણ કે ગુણસ્થાન એ એક સમયની શું છે? લાભ છે ગુણસ્થાન ને. પણ કોઈ ગુણસ્થાન ને જોઈને માન નહીં કરતો અને કોઈ ગુણસ્થાન ને જોઈને દીન નહીં કરતો. ચલો, ગુણસ્થાન ને ભણવા પાછળ નો ઉદ્દેશ શું છે? ગુણસ્થાના સ્થિત એવા ભગવાન આત્માનો આશ્રય લેવાનો એકમાત્ર ઉદ્દેશ. કોઈ સમજાય છે? નેક્સ્ટ ગુણસ્થાન, પહેલું ગુણસ્થાન, ચાર ગુણસ્થાન માં અનંત કાળ થી જીવ રહેવા છતાં પણ એનો સ્વભાવ ક્યારે એ ગુણસ્થાન રૂપે થયો નથી, કારણ કે ગુણસ્થાન એ પર્યાય છે અને દ્રવ્ય ક્યારે પણ પર્યાય રૂપે થતો નથી, અને પર્યાય નો પ્રવેશ ક્યારે દ્રવ્ય માં થતો નથી. આ એક લાભ છે. સમજાયું? ચલો આગળ. હવે આ ગુણસ્થાન ને ભણવાથી સૌથી ઇમ્પોર્ટન્ટ લાભ, આપણને સૌથી વધારે મહિમા કોની આવશે આખા પ્રકરણ માં ખબર છે? સર્વજ્ઞ પરમાત્મા. એ આપણે લીધું, સર્વજ્ઞ પરમાત્મા એમના કેવળ જ્ઞાનની, અને કેવળ જ્ઞાનની મહિમા આવતા આપણને આપણા કેવળ જ્ઞાન સર્વજ્ઞ સ્વભાવી એવા ભગવાન આત્માની મહિમા આવ્યા વગર કે આવી સામર્થ કોનામાં ભરી છે? તો કે મારામાં ભરી છે. ગુણસ્થાન નું પ્રકરણ ભણવાથી જે ક્રમબદ્ધ નો સિદ્ધાંત છે, એ ક્રમબદ્ધ નો સિદ્ધાંત દ્રઢ થશે, એટલો બધો દ્રઢ થશે કે એક એક સમય નું પરમલ, જીવના પર્યાય નું, જીવના ભાવોનું અને કર્મનું એક એક સમયનું પરમન કેટલું ક્રમબદ્ધ, ફિક્સ અને નિશ્ચિત છે એને કોઈ બદલી શકવામાં સમર્થ નથી. એને પરમાત્મા જાણે છે, જાણી તો શકે છે પણ બદલી શકવામાં કે હેરફેર કે ફેરફાર કરી શકવામાં સમર્થ નથી. આ એક છે. ભલે હું અનાદિથી નિત્યાત્મ ગુણસ્થાનમાં છું, પણ જે સમય ગુણસ્થાન આપતી તેવા ભગવાન આત્માનો અંદરમાં વિશ્વાસ કરી તો એ સમય પર્યાયમાં પણ ગુણસ્થાન આપતી દશા પ્રગટ થયા વગર આ લાભ છે. સમજાય છે? હવે આગળ જુઓ, ગુણસ્થાન નું સ્વરૂપ ભણવાથી એક લાભ એ થાય છે કે કષાય ની મંદતા અને જ્ઞાન ની વિશુદ્ધતા. આ બહુ ઇમ્પોર્ટન્ટ લાભ, કષાય ની મંદતા અને જ્ઞાન ની વિશુદ્ધતા ગુણસ્થાન પ્રકરણ ભણવાથી થાય છે. અને એક લાસ્ટ લાભ જે છે એ લાભ છે કે ગુણસ્થાન નું પ્રકરણ ભણવાથી કર્મ અને આત્માના ભાવો વચ્ચે જે આપણે વાત કરી નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, કર્તા કર્મ સંબંધ નથી, એનાથી કર્તૃત્વ તૂટે છે કર્મનું પણ અને પોતાની અંદરમાં જે અવસ્થાઓ થાય છે એનું પણ કર્તૃત્વ, એનું પણ લક્ષ્ય તૂટે છે. અને એ સહજ સ્વીકાર સંબંધ નો થતા, એ પર્યાયનો, એ પ્રણમનનો, એની યોગ્યતાનો સહજ સ્વીકાર થતા એ પર્યાય થી ભિન્ન, એ પર્યાય થી છૂટો પડી, એ પર્યાય નું લક્ષ્ય છૂટી અંદરમાં, એ પર્યાય નું કર્તૃત્વ છૂટી અંદરમાં અકર્તા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી ભગવાન આત્માનું લક્ષ્ય થયા વગર રહેતું નથી અને પર્યાયમાં ગુણસ્થાન ની વૃદ્ધિ થયા વગર રહેતી. હવે એક વાત કહી દઉં તમને, મુખ્યત્વે જનરલ હરેક ગુણસ્થાનમાં ત્રણ વાતાવ, જનરલ કહું હરેક ગુણસ્થાનમાં ત્રણ વાતાવ, સમજાય છે? એક તો સ્વરૂપના આશ્રય થી જે નિર્મલ પર્યાય પ્રગટ થાય છે એ, અને એક એ ભૂમિકા અનુસાર જે શુભ ભાવ છે એ, અને એક તદ અનુસાર શારીરિક ક્રિયા. આ ત્રણ વાત આપણે ગુણસ્થાનમાં લેવાની. કઈ કઈ? સ્વરૂપના આશ્રય થી નિર્મલ પર્યાય, એ નિર્મલ પર્યાય ની સાથે રહેલો જે ભાવ, અને એની સાથે રહેલો જે શારીરિક એટલે કે જે તદ અનુસાર જે ઘરની ક્રિયા શરીરનું પ્રણમન છે એની પણ વાત આપણે કરશું. એક વાત હજી, ગુણસ્થાન 14 ગુણસ્થાન છે, એ 14 ગુણસ્થાન નો આધાર એક આત્મા છે. તમે કહેશો 14 નો એનો આધાર એક આત્મા છે. કેવી રીતના? કેવી રીતના? કારણ કે આત્માની વિરાધના કરવાથી પહેલા ગુણસ્થાનમાં છે, અને આત્માની સાધના કરવાથી ચોથું ગુણસ્થાન પ્રારંભ થશે, અને આત્માની વિશેષ સાધના કરતા ગુણસ્થાન વધશે, અને આત્માની સાધના પૂર્ણ થતા એ જે સાધ્ય તત્વ, ધ્યેય તત્વ છે, ધ્યેય તત્વમાં લીન હતા, સાધ્ય દશા પ્રગટ થશે અને એ ગુણસ્થાન સ્થિત દશા પર. તો 14 ગુણસ્થાન નો આધાર કોણ છે? કોણ છે? એક આત્મા. એટલે એ આપણે ભૂલવાનું, ગમે તેટલી આપણે ભેદ પ્રભેદ ની ચર્ચા કરીએ, કર્મ ના કર્મ ની ચર્ચા કરીએ, નિમિત્ત નૈમિત્તિક સંબંધ ની ચર્ચા કરીએ, પણ એ 14 ગુણસ્થાન નો આધાર એક આત્મા છે એને ક્યારેય ભૂલવાનું નથી. ચલો, આપણી પાસે હજી 10 મિનિટ છે. કેટલા? ઓકે, આપણી પાસે થોડો સમય છે, એમાં આપણે 5 મિનિટ છે, જોઈએ આપણે ગુણસ્થાન વિભાગ. હવે એક એક આપણે કરીએ. સૌથી પહેલા તો મોહ અને યોગ ના નિમિત્તથી ગુણસ્થાન નું વિભાજન કરશે. ચલો, મોહ આપણે હમણાં કહ્યું, આ 15-17 અપેક્ષાએ વિભાજન ની વાત આવી છે. મોહ અને યોગ ના નિમિત્તથી ગુણસ્થાન નું વિભાજન. ચલો, પહેલે ગુણસ્થાન થી ચોથે ગુણસ્થાન પર્યંત 4 ગુણસ્થાન દર્શન મોહનીય કર્મ ના એક્સરસાઇઝ છે. કર્મના સદભાવ અને એટલે કે ઉદય અને અનુદય ની અપેક્ષા, બરાબર? પહેલાથી 4 ગુણસ્થાન આ ભૂલતા નહીં, આ સમજો અને કાલી સાંભળતા નહીં અને સમજો કે શું કેવા માંગે. પહેલાથી 4 ગુણસ્થાનનો આધાર દર્શન માં છે મિથ્યાત્વ, એટલે શ્રદ્ધાગુણ છે. મિથ્યાત્વ ની શ્રદ્ધાગુણ છે, એ શ્રદ્ધાગુણ ની દશા ના આધારે 4 ગુણસ્થાન બને છે. અને જ્યાં સુધી શ્રદ્ધાગુણ માં ફેરફાર નહીં થાય, પૈસાને અભિપ્રાય નિત્યામાંથી સમ્યક નહીં થાય, ત્યાંથી ત્યાં સુધી ચોથામાં નહીં આવે ને ચોથામાં નહીં આવે તેની આગળ નહીં જઈ. પોઈન્ટ સમજાય છે? એટલે એક વિભાજન કહ્યું. ચલો, બીજું 5 થી 12 જે 8 ગુણસ્થાન છે, ચારિત્ર મોનીય કર્મના ઉદય અનુદય ની અપેક્ષા છે. 13 ગુણસ્થાન ને કેવળ જ્ઞાન હોવાના કારણે યોગ ના એની સાથે યોગ ની સદભાવતા છે એ મુખ્યતાથી, અને 14 ગુણસ્થાન માં યોગ નો અભાવ છે. એક આ છે. હવે આગળ જો, મને હવે કહો, અવિરત અને વિરત ની અપેક્ષા એ ગુણસ્થાન નું વિભાજન. અવિરત, અવિરતી, અવ્રત, અવરત એક ધીરે ધીરે પેલા સાંભળો પ્રશ્ન સમજો અને પછી બરાબર બોલો. અવિરત અને વિરત ની અપેક્ષા એ ગુણસ્થાન નું વિભાગ. અવિરત અને વિરત જો બહુ સરસ છે. પ્રથમ ગુણસ્થાન, પ્રથમ વિખ્યાત ગુણસ્થાન છે લેકર, ચોથે અવિરત સમ્યક ગુણસ્થાન પર્યંત સર્વ જીવ કેવા છે? અવિરત. અવરત, અવિરત, અસંયમ, જે કેવું હોય અસંયમ, અસંયમ, અવરત, અવિરત, ચોથું ગુણસ્થાન પણ પહેલાથી લઈને ચોથા ગુણસ્થાન સુધીના જીવો અવરત. પછી આગળ આગળ પંચમ ગુણસ્થાન વાળા કેવા છે? વીરતા વિરત. પંચમ ગુણસ્થાન વાળા કેવા છે? વીરતા વિરત. છઠ્ઠે પ્રમત વિરત છે લેકર અપ્રમત આદિ ઉપર કે સભી ગુણસ્થાન વર્તી જીવ કેવા છે? વિરત. સમજાય છે? સકલ વ્રત, અહીંયા અનુવ્રત, અહીંયા મહાવ્રત. તો પહેલાથી ચાર અવિરત, પાંચમા વિરતા વિરત, અને છઠ્ઠા થી આગળ બધા વિરત વાળા જીવો છે. અજ્ઞાની ઓર જ્ઞાની ની અપેક્ષાએ, ચલો અજ્ઞાની અને જ્ઞાની ની અપેક્ષાએ ગુણસ્થાન વિભાગ. જલ્દી જલ્દી એક્સરસાઇઝ ક્યાં કરો? અજ્ઞાની અજ્ઞાની એકદમ જનરલ પેલા કરો. એક થી ત્રણ અજ્ઞાની, અને પછી આગળ ચોથા ગુણસ્થાન થી જીવ કેવા થાય છે? જ્ઞાની થાય છે. એટલે ચોથા ગુણસ્થાન થી જ્ઞાની બરાબર એવી બાજુ. ચોથા ગુણસ્થાન થી બારમા ગુણસ્થાન અઢી નો ભેદ કરો તો ચોથા થી બારમા ગુણસ્થાન સુધીના જીવો સમ્યક જ્ઞાન, અને તેર અને ચૌદમા ગુણસ્થાન સિદ્ધ ભગવાન કેવા? કેવળ જ્ઞાન. તો તેરમા ગુણસ્થાનમાં જયારે અરિયન દશા પ્રગટ થાય તો સમ્યક જ્ઞાન પૂરું થઈ જાય અને કેવળ જ્ઞાન ચાલુ. બરાબર ને? કેમ બરાબર બોલું છું કે નથી બોલતી? બધા જાગો છો બરાબર? નહી હસો છો કેમ? બોલો શું છે? કેમ ચોથા થી બારમા વણસ્થાન ના છદમત જીવો સમ્યક જ્ઞાની, અને તેરમા વણસ્થાનમાં જયારે અરિયન દશા પ્રગટ થાય તો સમ્યક જ્ઞાન નો અંત થાય અને કેવળ જ્ઞાન ની પ્રાપ્તિ થાય. છદમત દશાનો અંત પૂર્ણતા પૂર્ણ. બોલો 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 બોલો. સમ્યક જ્ઞાન બહુ સરસ હમણાં અમારે પણ કાયદું ક્યાં. સમ્યક જ્ઞાન એ કોઈ પરિણતિનું નામ નથી, સમ્યક જ્ઞાન એ જાતિનું નામ છે. જાતિ તો સમાન છે ને સમ્યક. ભલે અધૂરું જ્ઞાન હતું એ પૂર્ણ થયું, ઔદિક જ્ઞાન નો અભાવ થયો, પરંતુ એ જાતિ તો સમ્યક છે ને. જેવું જે સમ્યક જ્ઞાની સ્વ અને પરને ભિન્ન જાણે છે એવું જ કેવળ જ્ઞાની પણ સ્વ અને પરને ભિન્ન જાણે છે કે નહીં? ભલે પરમાં લોકાલોક જણાય છે પણ ભિન્નતા તો ત્યાં પણ બરાબર જેમ સમ્યક જ્ઞાની ને હતી એ રીતે હોય છે. બરાબર? ચલો આગળ. હવે છદમત અને સર્વજ્ઞની અપેક્ષા છે. જલ્દી કાઠીમાં પૂરું કરું છું. જલ્દી છદમત, વેરી ગુડ. હવે આપણે યાદ રહ્યું એક થી પ્રથમ છે લેકે બારવે ગુણસ્થાન શિવ મોર તક છદમત, અને પછી આગળ આગળ કેવા છે બધા? એ કેવળ જ્ઞાની છે. ચલો શ્રેણી અપેક્ષા એ જલ્દી જલ્દી વિભાગણી કરો. શ્રેણી અપેક્ષા એક થી સાત. શ્રેણી શ્રેણી અપેક્ષા વિભાજન બોલો. આઠ, હા વેરી ગુડ. આઠ થી અગિયાર, આઠ નવ દસ અને અગિયાર એ ઉત્તમ શ્રેણી, અને આઠ નવ દસ અને બાર એ ટપક શ્રેણી. એ અપેક્ષા એ ગુણસ્થાન નું વિભાજન કરીએ તો એ પ્રમાણે થશે. ચલો બહુ સરસ છે. ગુરુપદ ની અપેક્ષા વિભાગ, ત્રણ વિભાજન છે. ગુરુપદ તીન પ્રકાર કા વિભાજન હો સકતા હૈ. ગુરુપદ સમજાય છે ને? ગુરુપદ, હા આવશે. ગુરુપદ ની અપેક્ષા પ્રમત પ્રમત ગુરુ છઠ્ઠે પ્રમત એવમ સાતવે સ્વસ્થાન અપવા. જો સાંભળો સાંભળો, છઠ્ઠે પ્રમત ગુરુપદ, છઠ્ઠું અને સાતમાના બે ભાગ છે. આપણે લેશે બધું પાછું આવવાનું છે. સાતમાના બે ભાગ છે. કયા કયા બે ભાગ છે? સ્વસ્થાન અને સાતી છે. સાતમા ગુણસ્થાનના બે ભાગ છે, સ્વસ્થાન અને સાતી. અહીંયા લખ્યું છે છઠ્ઠે પ્રમત એવમ સાતવે સ્વસ્થાન, પહેલો ભાગ, સાતમાનો પહેલો ભાગ. અપ્રમત ગુણસ્થાન મેં સતત જુડને વાલે ભાવલિંગી સંત પ્રમત અપ્રમત ગુરુ હૈ. કેવા છે? કેવા કેવા છે? થાકી ગયા બધા? અરે બોલો. ગુરુપદ ની અપેક્ષા ત્રણ વિભાજન માં પહેલું વિભાજન પ્રમત અપ્રમત ગુરુ, કોણ લીધા એમાં? છઠ્ઠું ગુણસ્થાન અને સાતમા ગુણસ્થાન નો સ્વસ્થાન ભાગ પહેલો. હવે આગળ સાતવે, આગળ હવે સાત બીજું વિભાજન અપ્રમત ગુણ. પહેલા વિભાજનમાં પ્રમથ પ્રમથ, બીજા વિભાજનમાં અપ્રમથ. અપ્રમથ ગુરુ, આપણા અપ્રમથ ગુરુ કયા છે? પ્રમથ પ્રમથ છઠ્ઠા સાતમા ઝૂલવા. અપ્રમથ ગુરુ તો કે અપ્રમથ એ સાતવે સાતી છે, બીજો ભાવ સ્વસ્થાન અને તો સાતવે સાતી છે અપ્રમથ. ઓર અપૂર્વ કરણ સે લેકર બારવે શીણમો ગુણસ્થાન પર્યંત શ્રેણી મેં જો આરૂઢ મુનિરાજ હે વે અપ્રમથ. પ્રમથ પ્રમથ પહેલો ભાગ, પહેલું વિભાજન. પછી અપ્રમથ માં કોણ લીધા? કોણ લીધા? સાતમા નો. કેમ સાતમા નો બીજો ભાગ અપ્રમથ માં લીધો? કારણ કે સાતવા ના બીજા ભાગ માં જયારે મુનિરાજ પ્રવેશ કરશે સાતી થઈ અપ્રમથ માં, તો એમ સમજો કે નિયમ થી મુનિરાજ શ્રેણી આરૂઢ કરશે કરશે ને કરશે. એ શ્રેણી આરૂઢ આઠમા ગુણસ્થાન થી થાય છે, પણ એની પૂર્વ ની તૈયારી સાતમા ના સાતી થઈ અપ્રમથ માં થાય છે. અને ક્યાં આવી ગયા આપણે? બારમા. હવે તેરમા માં પરમ ગુરુ. તેરવે ઓર ચૌદવે ગુણસ્થાન ને કેવળ જ્ઞાન અભિક્ષાયિત પર્યાયો છે, તથા જો પરમ ઔદારિક સહિત શોભાયમાન પરમ પવિત્ર આત્મા અરિયંત પરમાત્મા એ કેવા છે? આપણા પરમ ગુરુ છે. અરિયંત પરમાત્મા કેવા? પરમ ગુરુ. છઠ્ઠા સાતમા માં ઝૂલતા પ્રમથ પ્રમથ. શું બોલવાનું? પ્રમથ પ્રમથ. અને સાતમા થી બારમા માં શ્રેણીમાં એ કેવા છે? અપ્રમથ ગુરુ છે. યોગ અયોગ ની અપેક્ષા ગુણસ્થાન કા વિભાજન, જલ્દી જલ્દી. યોગ અયોગ ની અપેક્ષા એ ગુણસ્થાન નું વિભાજન. યોગ અયોગ, પેલા યોગ કરો. વેરી ગુડ. એક થી તેર ગુણસ્થાન યોગ અને ચૌદમા ગુણસ્થાન દ્વારા યોગ. રાગી અને વિતરાગી ની અપેક્ષા એ જલ્દી જલ્દી જલ્દી. રાગી અને વિતરાગી ની અપેક્ષા એ ગુણસ્થાન નું વિભાજન કરો. રાગી અને વિતરાગી બોલો. રાગી વિતરાગી ત્રણ અપેક્ષા. એક થી ત્રણ નિત્યાત્વ સહિત નો રાગ. ચાર થી દસ સાધક દશા નો અસ્થિરતા નો રાગ. અને અગિયાર થી આગળ વિતરાગ. ત્રણ સમજાયું? શું કીધું? મિથ્યાત્વ સહિત નો રાગ એક થી ત્રણ, પછી ચાર થી દસ, ચાર થી દસ સાધક દશા હે જે અસ્થિરતા નો રાગ, અને પછી આગળ અગિયારમા ગુણસ્થાન થી લઈને આગળના બધા જીવો કેવા છે? વિતરાગી છે. ચલો આગળ હવે કરીએ, આપણે એક કરીએ. દુઃખ અને સુખ ની અપેક્ષા એ ગુણસ્થાનો નું વિભાગ. દુઃખ અને સુખ ની અપેક્ષા. જલ્દી જલ્દી. એક થી ત્રણ અગેન, એક થી ત્રણ મિથ્યાત્વ સહિત નું અનંત દુઃખ. અને પછી જ્ઞાનીને દુઃખ હોય કે નહીં? જ્ઞાનીને બોલો બોલો, જ્ઞાનીને દુઃખ હોય કે નહીં? ચાર થી દસ એમાં કથનચિત દુઃખ, કથનચિત સુખ. જેમ જેમ ગુણસ્થાન આગળ વધે છે એમ દુઃખ ઓછું થાય અને સુખ ની વૃદ્ધિ થાય. પણ તો પણ હજી ને મિશ્ર દશા દસમા ગુણસ્થાન સુધી છે. પછી આગળ અગિયારમા ગુણસ્થાનમાં જલ્દી જલ્દી સુખ નું આખું ડિવિઝન કરો. અગિયારમા ગુણસ્થાન, બારમા ગુણસ્થાનમાં પૂર્ણ સુખ, તેરમા ચૌદમા માં અનંત સુખ, અને સિદ્ધ પરમાત્મા ને અવયવ. કેટલું બધું છે, સમજાય છે? પૂર્ણ સુખ, અનંત સુખ અને અવ્યાભા. બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. જલ્દી જલ્દી. એક થી ત્રણ બહિરાત્મા. પછી મોટું મોટું કરો. પેલા પાંચ થી નહીં, ચાર થી, સોરી, ચાર થી બાર. વેરી ગુડ. ચાર થી બાર અંતરાત્મા, અને તેર ચૌદ અને સિદ્ધ દશા પર. પરમાત્મા ના કેટલા પ્રકાર? બે. કયા કયા? સકલ અને નિકલ. અરિયન પરમાત્મા, સકલ પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, નિકલ પરમાત્મા. અને અંતરાત્મા ના ત્રણ ભેદ, મધ્યમ જગન્ય, મધ્યમ અને જગન્ય, મધ્યમ અને ઉત્તમ. ચોથું ગુણસ્થાન એ જગન્ય અંતરાત્મા. પાંચ થી અગિયાર એ મધ્યમ અંતરાત્મા. અને બારમું ગુણસ્થાન એ ઉત્તમ અંતરાત્મા. વેરી ગુડ. ચલો, બહુ બધા વિભાજન થઈ ગયા, બહુ બધી વાતો કહી, બહુ બધું ભણ્યા, બહુ સરસ. અને હવે આપણે નેક્સ્ટ ટાઈમ પહેલું ગુણસ્થાન, અગિનામાં કઈ હશે વિશેષ તો આપણે જોશું. તો પ્રથમ ગુણસ્થાન થી આપણે નેક્સ્ટ ટાઈમ ની ચર્ચા પ્રારંભ. નિજ નિધિ નિજ મે બતાઈ, વંદના શત કાર હૈ. બોલો ને કાંડ નિત્ય બોધિની દ્વાદશાની પરમ ઉપકારી જીનવાણી માતરો
શ્રેણી વાળો જે પડે તો ચોથા સુધી પડે કે પહેલે પણ
આવી શકે
આવી શકે
આવી શકે
ઇન્ટરનેટ કનેક્શન આની અંદર તો નહીં જોયું એટલે અહિયાંથી તમે લઈ શકશો ને સીધે સીધું કેને લઈ શકો તો અમૃત બુદ્ધ પાર્ટ વન એટલે અમૃત વાણી કેમ સાચી અને કુછ ગડબડ હુ બાકી બોલ
તમે અહિયાંથી ડાઉનલોડ કરી દો તમને ના ફાવે તો પછી કહેજો તો પછી તમને લિંક મૂકી દઈશું કે કરશો
અને આની અંદર ઓલામાં તો થશે જ ને મોબાઈલમાં તો
ટેબલેટમાં પણ થઈ જશે તમને ખાલી ઇન્ટરનેટ કનેક્શન જોઈશે
અચ્છા અચ્છા તો ઇન્ટરનેટ કનેક્શન હું મારા આનાથી આને આપી દઉં કે એમનાથી એને ના આપી શકાય
અમે ઘરે કોશિશ કરી જુઓ
કાલે કાલે કઈ જાત્રા છે અરે કાલે કયા રચના બાર સુધી આજે ગયા એક દસ અગિયાર ને બાર
બાર પંદર અઢાર
બાર વળી પાછું રિપીટ છે બાર પંદર અઢાર
તમે જે આપી છે ને પાર્લા મંદિર ની વેબસાઈટ છે એમાં લેક્ચર્સ માં પૂજ્ય ગુરુદેવસિંહ માં જશો ને આમાં તમને અહીંયા મળી જશે
આમ શું છે અહિયાં સાંભળીએ એટલે બરાબર પછી ઘરે જઈએ તો ચાલો
અહીંયા મળશે તમને મળી જશે તમારે તારીખ પ્રમાણે કાલે પરમ દિવસે જે પણ જોઈએ અને અહીંયાથી પ્લે કરશો તો પણ મળી બધું પ્લે કરશો
અને ધારો મારે ત્યાં નહીં થાય તો હું તમને આપી દઉં તો તમે ત્યાંથી કરાવી નાખશો કે કેવી રીતે થશે ઓકે
ક્યાં હોય એટલે
ભાભી